તારીખ 24/10/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 530 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
234 પછી કોઈ બાંધેલા કર્મ કોઈને ભોગવવા પડે, કુકર્મ ભોગવવા પડે, સુકર્મ ભોગવવા પડે, એ વાત પણ રહેતી નથી. નિષ્ફળ થાય છે તો વ્યવસ્થા જ રહેતી નથી. બાકી યોગની સિદ્ધિથી કેટલાક ચમત્કાર થાય છે. યોગની સિદ્ધિ તપશ્ચર્યામાં કોઈ વ્યક્તિ પ્રકાર છે એને લઈને જગતમાં જેને ચમત્કાર કરીએ એવું બને છે. અને તેમાં કેટલાક વિસ્તૃત ઈશુને હોય તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે એમ પણ કહેવાય. ઈશુને એક પ્રકાર હોય બનવા દો છો, કોઈ માણસને એવું બને છે. ચમત્કાર છે પછી પ્રકારની અંદર તમે વધારામાં જાઓ તો ચમત્કાર નથી ને વાતો તો ઘણી છે. એકાદ ચીજ બતાવી દે, બીજી વાતો પણ તમને શ્રદ્ધા કરવાનું કારણ એવું કઈ હોય તો કઈ એ કઈ મોટી વાત તેની સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અર્થ છે. આત્માનું જે ઐશ્વર્ય છે, શક્તિ છે, એની પાછળ તો એ કાંઈ છે જ નહીં, એના જેવું છે, નૈવર્ત છે, એવું આત્માનું જબરદસ્ત ઐશ્વર્ય છે. કેવી વાત મૂકી છે, કોઈ પણ વિચારવાન જીવને અથવા બુદ્ધિશાળી જીવને એ વિચારનું ઘટે છે કે જગતની રિદ્ધિ સિદ્ધિ પાસે આખું જગત બોલી ઉઠે, નમી પડે. એક જણની પાસે કોઈ ચમત્કાર હોય તો નમી પડે એની પાસે. એ કોઈ વ્યક્તિ ના એમ નો કે આવા રાજા ક્યાં છે, આવો એક જ છે આ તો એમ નો. પણ એક જણને પોતાના આત્માના ઐશ્વર્યનું ભાન થાય, પોતાનું સિદ્ધગુણ પ્રગટ અનુભવ ગોચર થાય, ભાન થાય એટલે પ્રગટ અનુભવ ગોચર થાય, અને એક સમય પણ અવિસ્મરણ વિસ્મરણ કર્યા વિના અવિસ્મરણપણે એ પોતાના સિદ્ધ પરમાત્માને માથે લઈને ફરે 24 કલાક ઊંઘતા પણ અને જાગતા પણ, કે જેના કારણે એ પોતે સાક્ષાત સિદ્ધ પરમાત્માને પ્રગટ થાય પાછા. એ ચમત્કાર કેવો, જગતને ચાર ગતિ બંધ થઈને પોતે સિદ્ધ પરમાત્માને રહી જાય એ ચમત્કાર કેવો. પામર પ્રાણી માટે પરમાત્મા થાય એના જેવો બહુ ચમત્કાર બોલો એમ કહે છે. અને એ તો દુનિયા જોશે ત્યારે કે આ સિદ્ધ થઈ ગયા. પણ પોતે તો જ્યારથી અનુભવ ગોચર કરે છે ત્યારથી જોવે છે કે ખરેખર કોઈ મહાશ્ચર્યકારી અને ચમત્કારિક પદ હોય તો એ તો મારું સ્વરૂપ જ છે. જગતની કોઈ વૃદ્ધિ સિદ્ધિનો કે ચમત્કારનો અહીંયા કાંઈ હિસાબ નથી. એ તો બધો ઉકેલો છે, ઉકેલો ખરેખર તો આત્માના ઐશ્વર્ય પાસે જગતની રીતે સિદ્ધિ વૈભવને એ બધા ચમત્કારો ઉકેડા દેવા, એ ઉકેડવામાંથી દુર્ગંધ આવે અને ત્યાં જવું કે રહેવું કોઈને ગમે નહીં, એવું જેને આત્માના ઐશ્વર્યની સુગંધ નંદન નંદવાને નિવાસ કરે છે એ ઉકેડામાં જતા એવું છે. ખરેખર ઉપમા નથી હું ખરેખર આથી તો વધારે છે, પણ કેવું કેવી રીતે છે તો આથી વધારે છે, પણ આ તો એને સરખામણી કરવાની વાત છે. કેમ કે એનું એ લક્ષ્ય નથી, એને જોવું નથી, એ સંભાળવું નથી, એની હારે એને કઈ કામ નથી, એના માટે નકામી ચીજ છે. જેમ કોઈ માણસ ને પાંચ આંગળી સિવાય છઠ્ઠી આંગળી હોય છે ને ઘણા, પછી એમાં કઈ હાડકો હોય તો કુદરતી કઈ માણસ વધી ગયું હોય તો લટકા કરે, કઈ કામ ન થાય, નકામી ચીજ છે. એમાં રુધિ શુદ્ધિ બધી સાધકો નકામી ચીજ છે, વચ્ચે વધી ગઈ નકામી. દુનિયા જેની ઉપર મોહી પડે છે ધ્યાન કરવાનો વિષય નથી કે નકામી છે, વિચાર શું કરવો, જે ચીજ મારે નકામી છે એનો શું વિચાર કરવો, જગત માં કોઈ નકામી ચીજ નો વિચાર કરે છે આ ગલીમાં આટલો કચરો કીવો પડ્યો છે ઉકેડા, બીજી ગામમાં કેટલે કેટલી જગ્યાએ ઉકેડા છે ગલી ગલી, કોઈ એનો ઉકેલ કરે શકે, આ શહેરની અંદર કેટલી ગલીમાં ક્યાં ક્યાં ઉકેડા છે, શું જરૂર કેવું છે, જેટલું 64 પ્રકારનું હોય તો 80 પ્રકારનું હોય એનો આ સરવાળો છે, એ કોઈ આત્મા કામની ચીજ નથી, આમ જોવા જેવી પણ ચીજ નથી, હા એનો સરવાળો.
નદી પ્રગટ કરવાનો ઉપક્રમ કોઈ જીવ કરે તો પાપ ભાવ છે,
હા પાપ ભાવ છે ને અધોગતિનું કારણ છે, અધોગતિનું કારણ છે. પણ અભિપ્રાય જયારે મિથ્યાનો છે એટલે મોટું બાપ થશે, માણસ ને અનુકૂળતા પૂર્ણ ઉદય ગણાશે ને, કઈ અનુકૂળતા હોય તો આપણે પૂર્ણ ઉદય ગણાશે કરે છે, શું પછી વધુમાં વધુ પાપે પૂર્ણ ઉદય વાળા જીવો કરે છે. જેને આત્મરસ માં આવશે, આત્માના ઐશ્વર્યનું જેને લક્ષ્ય નથી, એ પુણ્યના ઉદયમાં તીવ્ર પાપ કર્યા વિના રહી શકે રહી શકે જ નહીં, આ એક વસ્તુ સ્થિતિ છે. શું કહે છે કે તે સિદ્ધિઓ આત્માના ઐશ્વર્યના અલ્પ છે, આત્માનું ઐશ્વર્ય તેથી અનંત ગુણ મહત્વ સંભવે છે, કે અનંત ગુણ જ્ઞાન છે. તું જોતો ખરો કે અંદર તાણ પડ્યો છે, ક્યાંય બીજે જોવા જવાની જરૂર નથી, આત્માનું ઐશ્વર્ય તારામાં પડ્યું છે, એકવાર ઓળખાણ કર બસ, કયું જે કઈ કરવા યોગ્ય છે એ આટલું છે કે એક વાર તું ઓળખાણ કર, અને એ ઓળખાણ કરવા માટેની લાયકાત પ્રાપ્ત કરવી એ જ કઠણ છે, પછી ઓળખાણ કઠણ નથી. ઓળખાણ થયા પછી અનુભવ કઠણ નથી ને અનુભવ પછી સિદ્ધ પર સુધીની કોઈ વાત કઠણ નથી. પહેલી કઠણ તો ઓળખાણ થવા માટે નહીં લાયકાત યોગ્યતા આવી જઈને કઠણમાં કઠણ છે અને એ અનુકાળમાં એને કર્યું છે. બાકી અન્ય પ્રકારે તો દર્શનનો એટલો બધો મન કર્યો છે કે ગ્રંથિ ભોગ થવા સુધી આવીને પાછો કર્યો છે અનંત વાર આત્મા અત્યંત સમગ્ર અવસ્થાને પામે જેવું પોતાનું પરમેશ્વર પદ છે એવી સમગ્ર અવસ્થાને પામે એ સર્વજ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો છે 562 અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે. અસ્વસ્થ થયો છે પર પદાર્થના આશ્રય કરીને હેરાન હેરાન અસ્વસ્થ થઈ ગયો છે જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ થવું પડે છે અઘરો થવું પડે છે કે કેવી રીતે આત્મામાં આવું કેવી રીતે મારા સ્વરૂપમાં આવું એને કઠણ થઈ ગયું છે. એટલો પર રસ ભૂટ્યો છે ગાઢ કરેલો છે કે એની પરિણતિ એને જમાવી દીધી છે ઉખડેલી એવી એટલે દુર્ગમ થયું. આ તોડવું મૂળ જે તોડવું છે આ તોડવું કઠણ છે. પછી સાફ છે રસ્તો શ્રીજીને એમ કહ્યું છે કે યથા પ્રવૃત્તિ પૂર્ણ સુધી જીવ અનંત વાર આવ્યો છે એની પ્રવૃત્તિ કઈ ઠીક થાય દર્શનનો મંદ પડે છે સારી રીતે મંદ પડે છે એટલે એમાં અનંત વાર આવ્યો છે. પણ જે સમયે ગ્રંથિ ભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામીને પાછો સંસાર પરિણામી થયો છે. યથા પ્રવૃત્તિકરણ એટલે શું ચાર લબ્ધે અનંત વાર આવે છે પ્રાપ્ત કરે છે. એટલે હવે બાકી એકમાત્ર ત્રણ લબ્ધિ બાકી રહી ત્યાં સુધી એવું ગયો. પણ એ સમયે ગ્રંથિ ભેદ થવા સુધીનું આવન થાય છે ત્યારે ક્ષોભ પામીને એટલે કે પોતે હીન સત્ર થઈને પાછો સંસાર તરફ પરિણામી થયા કર્યો છે. અને ગ્રંથિભેદ થવામાં જે વીર્ય ગતિ જોઈએ એટલે પુરુષાર્થનો જે ઉપાય જોઈએ એની પાસે નથી. એ થવું જોઈએ એ થવાને અર્થે એને નિત્ય પ્રત્યે સત્સમાગ સદવિચાર અને સદગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો છે. રોજ નિરંતર કરવો નિત્ય કરવો એનું કારણ એ છે કે આ ભાવના જે ભૂલી પરિણતિ સંસારની જે ગાઢ થઈ ગઈ છે એ ભાવના ખરેખર તોડી ગઈ છે. પહેલી જે નિર્ણય પ્રાપ્ત થવાની જે ભૂમિકા છે ઓળખાણ થવાની જે ભૂમિકા છે એ ભૂમિકાની અંદર મહેનત છે. જે મહેનત પડે છે એ જીવને ત્યાં પડે છે પછી સહજતા આવે છે. એટલે નિર્ણય કરવાની મુખ્ય ભૂમિકાનો પ્રકાશ સમજવો. નિર્ણય થયા પછી તો પુરુષાર્થની ગતિ જે છે વિધિ ગતિ જે જોઈએ ગ્રંથિ ભેદ થવામાં તેવી પુરુષાર્થની ગતિ એટલે ચડતા પરિણામની શ્રેણી પ્રાપ્ત થઈ જાય છે. એ ગતિમાં જીવ આવે છે એને પાછા પડવાનો પ્રશ્ન રહેતો નથી. આત્માનું ઐશ્વર્યથી અનંતનું મહત્ સંભવે છે. આ જે ઐશ્વર્યની ઓળખાણ થાય છે એટલે પાછો પડતો નથી. ત્યાં સુધી એને એમ હોય છે, એ પહેલા એને એમ હોય છે કે હું તો એક સાધારણ નબળો માણસ, આવું મોટું કામ મારા થાય, હું એક સાધારણ જાણું છું જગતનો, આવું મારું કામ કેવી રીતે થાય મારાથી. એટલે પોતાને જે સ્વીકાર છે એ ખોટો છે, આ સ્વીકાર આવી જાય છે. ઓળખાણની અંદર પોતાના માણસ સ્વરૂપનો અનંત વૈર્યનો સ્વીકાર આવી જાય છે, અનંત જ્ઞાનનો સ્વીકાર આવી જાય છે, અનંત શાંતિનો સ્વીકાર આવી જાય છે. આ તો મારું પોતાનું સ્વરૂપ છે, મારું સ્વરૂપ જે આવું મહાન છે, પછી મારે ક્યાંય પાછા પડવાનો પ્રશ્ન કેવી રીતે રહે છે? જેની પાસે બહુ મોટી તાકાત છે એને પાછા પડવાનો વિકલ્પ આવે કેવી રીતે? એમ કે છે ગુણવાની તો ગુણવાનો વિકલ્પ નથી આવતો. આજ 50 વર્ષની જિંદગી ના યુગમાં ગાયો તો કોઈ બી વિકલ્પ આવે છે? કાલે આપણે ભીખ માંગવા જવું પડશે તો કયા ઠેકાને રોટલો માંગવા જશું, એવું કોઈ વિકલ્પ આવે છે? વિશ્વાસ છે એટલો, કાલને ખબર નથી, પણ તુમના વર્તમાન સંયોગો ઉપર એટલો વિશ્વાસ રાખીને જઈ જાય છે કે મને વાંધો નથી જિંદગી બધી. શું જેને આત્માના અનંત ઐશ્વર્યની તાકાત ભાષી, પોતાના જ ઘરમાં ભાષી, અભેદ ભાવે પોતાનું સ્વરૂપ જોયું છે, પરાધીન ચિત નથી, એને પછી હું પાછો પડી જઈશ તો પુરુષાર્થમાં, એવું એને શંકા પડતી નથી. એ જાતની એને એ પ્રકારની શંકા પડતી નથી. અને જ્યાં શંકા ત્યાં ગણ શંકા. શંકાશીલ માણસ વાળો જીવ વધારે ને વધારે દુઃખી છે. જે અન્ય મતને દેવ દુરાની માન્યતા છે એમાં ભયની શંકા, ભયની શંકા હોય ને હોય જ. શંકા કેવી રીતે ભાઈ ગયો અભ્યાસો ભાષો અનંત વ્યાવાદ, મને કોણ બાધા પહોંચાડી શકે? કોઈ પણ આનંદમાં મને કોઈ બાધા પહોંચાડી શકે? કરણલબ્ધિ તો એકદમ સમીપનો પ્રકાર છે. એ તો જેમનું સમીપ દર્શન છે ને એની પહેલાના થોડા સેકન્ડનો સવાલ છે. એ પરિણામ તો એટલા સૂક્ષ્મ છે કેવી રીતે ગમે છે જેમને પોતાના ઉપરમાં આવતા નથી, ઉપયોગમાં ના સમજાય કે આ કરણ લબ્ધિના પરિણામ વર્તી રહ્યા છે. પણ અહીં તો સમજી શકાય એવી ભૂમિકા લેવી છે, બુદ્ધિ ગોચર પોતાને ખ્યાલ આવે એવી વાત છે. સ્વભાવ સન્મુખ ઓળખાણ જે થઈ જાય, સ્વરૂપ નિશ્ચય થઈ સ્વભાવ સન્મુખ થઈ જાય, અને સ્વભાવ સન્મુખના પુરુષાર્થની તીવ્ર અંતિમ સમૂહ દર્શનને લઘુલોગની દશામાં કરણ લબ્ધિના પરિણામ આગળ સાયકલમાં થઈ જાય. એ તો એક ક્ષણના પરિણામો છે. ઓળખાણ થઈ જાય એક વાર પછી એ પાછો પડવાનો પ્રશ્ન, કેમ કે પછી એની બીજી ગતિ જે છે જે પુરુષાર્થની ગતિ એ એક પ્રકાર ધારણ કરે છે, સ્વાભાવિક પ્રકાર ધારણ કરે છે. ટૂંકામાં એની જાતિ બદલાય છે, એની દિશા પણ બદલાય છે. એમ જોયું છે. આ વિષયના સમાજને પૂછવા યોગ્ય છે, જો તમારું ધ્યાન જેવું હોય તો તમે આત્માના ઐશ્વર્યની બાબતમાં રૂબરૂ મળો ત્યારે પૂછવા યોગ્ય વાત છે, જાણવા જેવી વાત છે, પૂછવા જેવી વાત હોય તો આ છે કે જગતના રિદ્ધિ સિદ્ધિને ચમત્કારો કરતા પણ આત્માનમાં જે ચૈતન્ય ચમત્કાર છે એ વાત તમારે જાણવા જેવી છે. વાત કરવા જેવી કહી દે છે પણ જીવનું ધ્યાન જોવું
ઉપરના કોઈ પત્ર માં મતલબ પ્રશ્ન માં વાત નથી કરી કે તમે સમાગમ માં આપો છો.
બે પ્રશ્ન શાસ્ત્ર માં આ વાત છે, પ્રવચન અધ્યાત્મ પ્રધાન શાસ્ત્ર છે ને, કે બે વાત શ્રી ગુરુ કહે છે અને બે વાત સાંભળવા જેવી કે વાંચવા જેવી કે પૂછવા જેવી છે. એક આત્માના સ્વરૂપનું ઐશ્વર્ય અને એક એને પ્રાપ્ત કરવાની વિધિ, બસ કઈ રીતે પ્રાપ્ત કરવાનું, બાકી બધી વાત ધારણાની છે. એક પ્રકાર બીજી કોઈ મહાત્મા લાંબી જોવા જાણવું નહીં, અમે આપે સમજાય તો ઠીક, ન સમજાય તો ઠીક, એમાં વધારે કોઈ શક્તિનો પ્રયોગ કરવા દેવો. એટલે એ વાત નાખી છે આ વિષયના દ્વારે સમાગમે અવશ્ય પૂછતો. સત્તરમો પ્રશ્ન, આજે ઉપર 100 જન્મ થશે તેની આગળમાં ખબર પડે, અથવા અગાઉ શું હતા તેની ખબર પડે, આગલા ભાવમાં શું હતા એની ખબર પડે, અને હવે પછીના ભાવમાં શું થશું એની ખબર પડે. આવો પ્રશ્ન પૂછ્યો. ઉત્તર એમ કે તેમ બની શકે છે, જ્ઞાનમાં તે ખબર
પડી શકે
છે, જ્ઞાન જાણી શકે છે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને કોને ગણી શકે, જેનું જ્ઞાન નિર્મળ થયું હોય તેને જન્મ સંભળે છે. જ્ઞાનનું આવરણ થશે, આવરણ છે તે જ્ઞાનને મીરે છે, આવરણ થશે જ્ઞાન ખીલે છે. જેમ વાદળા વગેરેના ચિહ્નો ઉપરથી વરસાદનું અનુમાન થાય છે, ફોરકાસ્ટ કરે છે કે ફલાણી તારીખથી વરસાદ શરૂ થશે અને જોરદાર વરસાદ આવશે. અત્યારે એના જોનારા હોય છે એને ખબર પડી જાય, અને ગમે એટલા વાગ્યા થાય તો એમ કે ઘરે ચોમાસું ગયું, આ વખતે વહેલું ગયું, હવે નહીં આવે, થઈ ગઈ આકાશના વાદળ અને પ્રકૃતિ ઉપરથી વરસાદ નું અનુમાન થાય છે. ચેષ્ટા ઉપરથી જો તેના પૂર્વ કારણ કેવા હોય જોઈએ, કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય અને થોડે અંશે વખતે સમજાય. આ જીવની આ ભાવની ચેષ્ટા ઉપરથી અત્યારે એને કેવી જાતના પરિણામ થાય છે, એના ઉપરથી કઈ જાતના પૂર્વ સંસ્કાર લઈને જીવ આવ્યો છે એમ ખબર પડે આ જગ્યાએ છે, આ જીવ આવ્યો હોવો જોઈએ. આમ કેમ કરે છે? બીજા આમથી કરતા આમ કેમ કરે છે? મોટી આ જગ્યાએ છે, આવેલો હોવો જાતે સ્મરણ હોય તો સ્મરણ, જાતે સ્મરણ હોય તો સ્મરણ. પણ જાતે સ્મરણ માં તો શું છે કે પોતાનું અને પોતાના સંયોગનું સ્મરણ થાય. જયારે આ જ્ઞાન માં કોઈ પણ જેવું જ્ઞાન થાય એટલો અનુભવ છે. પૂર્વભૌમ જ્ઞાન બે રીતે થાય, એક જાતે સ્મરણ જ્ઞાન છે. તો જાતે સ્મરણ ની અંદર શું થાય છે કે જે પોતે અને પોતાના જે સંયોગ હોય એનું સ્મરણ થાય. બીજું કઈ સ્મરણ માં ન આવે. શું જે જોયું હોય અનુભવ્યું હોય એનું સ્મરણ. પરિણામ ઉપરથી એવા નિર્મળ જ્ઞાની પુરુષો હોય કહી દે કે આ જીવ અહીંથી આવ્યો છે.
દ્રષ્ટાંત
એટલે આમ એવા કોઈ જ્ઞાનીઓનો દ્રષ્ટાંત નથી. પણ જેમ કે કોઈની ચંચળતા વધારે હોય તો ચંચળ પ્રાણી હોય છે આ આંદ્રા વગેરે, એ જાતની ચેષ્ટા કરે, આંદ્રા જેવી ચેષ્ટા કરે છે એવી જ ચેષ્ટા કરે. શું આંદ્રા ખંજવાળે તો એની રીતે ખંજવાળે. શું નિર્મળ જ્ઞાની જીવને, નિર્મળ જ્ઞાન નામ જીવને ખબર પડી જાય છે કે પૂર્વ ભાવ મારો આવો હતો અથવા બીજાનો આવો હતો. પ્રશ્ન એટલો છે કે પૂર્વભાવનું જ્ઞાન થાય કે ન થાય, આગલો જન્મ શું છે એ જ્ઞાનમાં જાણી શકાય કે ન જાણી શકાય, કે જાણી શકાય છે એ વાત અસંભવિત નથી. જ્ઞાન માટે એવી કોઈ વાત અસંભવિત નથી.
મિથ્યા
દ્રષ્ટિ હોય અને જ્ઞાન નો અક્ષર લેવા, પછી મિથ્યા દ્રષ્ટિ ને જાતે સ્મરણ જ્ઞાન નો અક્ષર હોઈ શકે છે. અને એ પોતાના અને એવા કોઈ બીજાના પૂર્વક જાણી શકે જે પોતાના સંયોગ ના આવે,
આગલું નથી જાણી શકે,
બીજાનું પૂરું ન જાણી શકે, કોઈનું ન જાણી શકે.
નિર્મળતામાં
ઘણા પ્રકાર છે, અનેક જાતના શોષણ થાય છે. કૂતરાને જેટલી વાસ આવે એટલી માણસ ને ના આવે. કૂતરા પાડે છે ને, કોઈ માણસ એવો હોય એને વિશ્વાસ કરે એટલે એનો માલિક ગંદરા પેટર ન હોય. એને ખ્યાલ હોય છે કે માણસ બરાબર નથી ન આપવો જોઈએ. પ્રશ્ન શું કે છે કે આવો માણસ ઘરમાં ન આવે છે, તો એ બધા શૌક્ષણનો પ્રકાર છે. અનેક જાતના શૌક્ષણનો પ્રકાર છે, પણ એ નિર્મળ જ્ઞાન નથી. એ નિર્મળ જ્ઞાન નથી, અહીંયા નિર્મળ જ્ઞાન કહેવાય છે. અનિર્મળ જ્ઞાનમાં પ્રલક્ષિત શોષણના ઉદાહરણ અનેક પ્રકાર છે, અને નિર્મળ જ્ઞાનમાં પણ અનેક પ્રકાર છે. એવું જ્ઞાનની જે જ્ઞાનની આ વૃદ્ધિ કહેવામાં આવે છે, આ જ્ઞાનની વૃદ્ધિ છે. જ્ઞાનની વૃદ્ધિ પણ આવે કવિતા છે તો બની શકે છે. એમ કે છે
નિર્માણ
ભૂલી જાય છે, પછી ખબર નથી પડતી કે મારો ક્રોધ રૂપિયા હતો. જાતે સ્મરણમાં આવી શકે, જ્ઞાનમાં આવવાનું સહેલું નથી. ઓલું જે જ્ઞાનમાં આવે છે એ તો કેવળ અનુમાન નથી, એક સચોટ જ્ઞાનમાં એવું આવી જાય છે. આજે આવો ભૂતકાળમાં આજે આમ એમ આવી જાય. તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય. અને એ ક્રોધ ન કરે તો એને ઝઘડો કર્યો પછી એને શાંતિ રહે, નહીં તો એને અશાંતિ રહ્યા કરે. પ્રકૃતિ વાળા હોય છે, જ્ઞાની જાણી શકે કે આને બિચારાને સુરત ભરતમાં જવાની તૈયારી થઈ રહી છે. અથવા કોઈ બહુ તીવ્ર રોગ ધ્યાનના પરિણામે કરતા હોય, હિંસાનંદી ચોરીયાનંદી મોટી હિંસા થાય, ભૂરાજી થાય, જરૂર હતી આમ જ થવું જોતું. આમ આમ માણસોની વસ્તી વધવા માંડી છે. હવે આ ઘટી જાય તો સારું, એકાદો બોમ્બ પડે તો સારું, એટલો બોમ્બ પડે તો સારું, પાંચ 10 લાખ ઓછા થઈ જાય તો સારું, એકાદો વિશ્વયુદ્ધ થાય તો સારું, આમ થામ થાય અનર્થ થાય. આ બધા મને કંઈ લેવા દેવા હોય પણ અનર્થ બંધ આ બધા જાય નાખીમાં. તૈયારી સત્પુરુષની મહાપુરુષની પ્રત્યક્ષ વિરોધ કરે, વિરોધ કરતા અનુમોદન કરે. એ રીતે પણ જ્ઞાનીઓને ખબર પડી જાય છે કે આ એક ઝડપથી નિગુણમાં જવાની તૈયારીમાં જીવ
આવી
છે. કે સમજીને ઝેર ખાય કે સમજ્યા વગર ખાઈ જાય,
મળે
શું થાય? ઝેર તો ઝેર છે, ઝેર ખાય ફળ થાય, સમજીને ખાય તો એને આપઘાત કર્યો કહેવાય. પણ ઝેર એમ કે ભાઈ તું વગર સમજે છે ખાધો છે એટલે હવે હું તને બચાવી લઈશ, તો ગાય ખાય એટલે ગાય. સમજણ કરવી એ જીવની પહેલી ફરજ છે. શું આ જીવને પોતાના હિત હિતની સમજણ કરવી એનો પહેલામાં પહેલો ધર્મ છે. બારમાં કંઈ એક પગલું એમને માનતો નથી. કોઈ માણસ આવે આમ બામની દેખાડવા આવે છે કે નહીં, ગાય તમે તમારા ઘરે બેસી લેજો, ફક્ત તમારી મૂડી આપો, તમને ઢગલા કરાવી દે પૈસાના. શું કે તમારે કઈ નહીં કરવાનું, આપી દે લેજો. બહુ સારા બહુ સારા બતાવે એમ હથેળીમાં ચાંદચંદ્ર દેખાડે એવી રીતે દેખાડે તો માની જાય છે. હે નથી માનતો ને, હે એને ઉલટા આવે એમ પડે. આવું કઈ દુનિયામાં જલ્દી બનતું નથી. અને મારા ઉપર રેત કેમ આવ્યો? 10માંથી પ્રશ્ન ઉઠાવશે ને તર્ક કરશે. કેમ કે એને પોતાને નુકસાન થાય છે કે નહીં એનો પહેલો વિચાર કરવો છે. નફાનો વિચાર નથી કરવો, એવું તો ઓલો નફાનો વિચાર કરાવવા આવ્યો છે. એ નુકસાનનો વિચાર કરે છે. શું મારે તો મારો નુકસાનનો પહેલો વિચાર કરવો પડશે. દસ પ્રશ્ન નુકસાન ના ઉઠાવશે, નફો ઓલો બતાવે ત્યારે. એટલે જીવને પોતાને પોતાના આત્મહિત સંબંધે વિચારવું એ એની સૌથી પહેલી મોટી ફરજ છે. ધર્મ એ આંધળા અંધો અંધ પડાય આંધળાથી ચાલવાની ચીજ
નથી.
બહુ ખતરનાક છે, અંધશ્રદ્ધા છે એના જેવું કોઈ ખતરનાક નથી. આ તો કહ્યું છે ધર્મ ને અધર્મ રોકડ્યો છે. ધર્મ ની બાજુ આવે તો એને શાંતિ શરૂ થઈ જાય અને જમના પરિણામમાં અશાંતિ શરૂ થઈ જાય છે. એ તો રોકડી વાત છે, એ ક્યાં વધારે છે. જરા પોતાના પરિણામનો ખ્યાલ હોય તો પોતાને શાંતિ થાય છે કે અશાંતિ થાય છે એમને સમજી શકે. એ તો અનુભવની ચીજ છે. સંસારમાં એમ જ હલવાનું છે. આ તો ચારે હલગી છે, લાલ લાગી છે, હવે પોતાને બચી જવાની વાત છે. માટે સંસાર તો અનંતકાળ સુધી આમ જ ચાલવાનું છે. જે રીતે ચાલી રહ્યો છે એ જ રીતે અનંતકાળ ચાલવાનો છે. કોઈ વખત કોઈ ભાવોની વૃદ્ધિ હાનિ થાય છે કોઈ ક્ષેત્રની અંદર, તો ક્યારેક અધ્યાત્મવાદ મુખ્ય થાય છે, તો ક્યારેક ભૌતિકવાદ મુખ્ય થાય છે. પણ આમ જ ચાલવાનું છે. અનંત જેવો સંસારમાં ફરતા રહેવાના છે. આપણે નીકળી જવાની વાત છે, પછી છૂટી જવાની વાત છે. જ્યારે એ છૂટવાની વાત આપણે સામે આવી છે ત્યારે આપણે એ વાતને સારી રીતે સમજીને એ તકનો લાભ લેવા જેવો છે. એટલે એવું પણ આગળ તો શું થશે એ પણ સમજી શકાય છે, જાણી શકાય છે. અને તેને વિશેષ વિચારતા કેવો ભાવ થવો સંભવે છે તેમજ કેવો ભાવ હતો તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. અને એવી નિર્મળતા થોડી એ પ્રકારની થોડી નિર્મળતા શ્રીમદજી નથી. એટલે આ વાત ઉપર એમણે જે સ્પષ્ટીકરણ આપ્યું છે એ કંઈક પોતાના જ્ઞાન ઉપરથી
આપ્યું
છે. કોઈ કોઈ જીવને એમ કીધું છે કે આ જીવ ચાર ગુણમાં છૂટી જશે કે આઠ ગુણમાં છૂટી જશે એ રીતે વાત કરી છે. તો એના વર્તમાન પરિણામ ઉપરથી ખ્યાલ કરી દીધો છે. એમને તો ઓળખવાની શક્તિ બહુ હતી એ પ્રકારની. સુભાષભાઈને ઓળખ્યા છે, પહેલા જ પરિચયથી ઓળખ્યા છે. આગળ પાછળ કોઈ વિશેષ પરિચય નહોતો કઈ, છતાં બીજા જેવો પરિચય મેં આવ્યા અમને પરિચય રહ્યો. અમારા તો 5-6 વર્ષ જ રહ્યો છે. 23મે વર્ષે પરિચયમાં આવ્યા છે. 29મે વર્ષે દેહાંત છે. શ્રીમદજીના 23મે વર્ષે તો જયારે પરિચયમાં આવ્યા છે, શ્રીમદજીને 29મે વર્ષે તો જયારે એમનું દેહાંત થયું. એ 5-6 વર્ષના પરિચયમાં આનંદ ભાવ તોડીને નીકળી ગયા. કચરો સાફ કરતા વાર લાગે, જીવને જે વાર લાગે છે એ પહેલો જે જૂનો કચરો છે એ સાફ કરતા ભૂમિકાને તૈયાર કરવામાં સમય લાગે છે, કઠિન પડે છે, પુરુષાર્થ લાગે છે, પછી થાય. જૂનો સાફ કરવો, નવો કચરો આવવા દેવો નહીં. બે કામારે કરવાના રે તો ભૂમિકા તૈયાર થાય, નહીત્ર ભૂમિકા તૈયાર થાય નહીં.
સંવર્ણ નિર્દરા બે, સંવર્ણ નિર્દરા આમ સંવર્ણ નિર્દરા બે
પડી શકે તો કોને આનો ઉત્તર ઉપર આવી ગયો છે. 18મો પ્રશ્નનો ઉત્તર 17માં પેટામાં
આવી ગયો.
કોને કે જેને એવું નિર્ણય જ્ઞાન થયું હોય તેને એ ખબર પડે છે. 19મો પ્રશ્ન, જે મોક્ષ મામેલાના નામ આપો છો તે શા આધાર ઉપરથી આપો છો? તમે એમ કહો છો ભગવાન મહાવીર મોક્ષે ગયા, રામચંદ્રજી મોક્ષે ગયા, તમે નામ આપો છો અને કોઈને વાત પણ કરો છો ફલાણા નથી ગયા, એમાં બુદ્ધ ભગવાન જે ગૌતમ બુદ્ધ છે એનું નામ આવ્યું છે. એટલે એ ચર્ચા કરી છે ગાંધીજીએ. શું તમે શાના ક્યાં આધારથી આ વાત કરો છો? તમારી પાસે આવી વાત કરવાનો શું આધાર છે? કોઈ તમે પુસ્તકના આધારે વાત કરો છો એમ બધું પૂછે છે. બુદ્ધિશાળી માણસ બેરિસ્ટર થઈને આવ્યા છે, પુસ્તક માંથી ને વાત કરો છો કે તમારી પાસે કઈ છે એવું જ ના? એનો બહુ સરસ જવાબ આપ્યો છે. આ પ્રશ્ન બહુ સરસ કે મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો છો કે તમે શેના ઉપરથી આપ્યો છો? છે તમારી પાસે કઈ કહેવાનો આધાર? મૂડી છે તમારી પાસે જ્ઞાન ની એવી બહુ શક્તિ છે? જ્ઞાન ના શક્તિ હોય તો વાત કરતું હોય તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસાર દશા પરીક્ષણ જેની થઈ છે તેના વચનો આવા હોય, તેની આવી ચેષ્ટા તેની હોય, એ આવી અંશે પણ પોતાના અનુભવ આત્મામાં અનુભવ થાય છે અને તેના આશ્રયે તેના મોક્ષ પરત્વે કહેવાય અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાના પ્રમાણો પણ શાસ્ત્ર દેથી જાણી આમાં પોતાની વાત કરી છે. બહુ ગુઢપણે પોતાની વાત કરી છે. કારણ કે મને સંબોધીને તમે પૂછો છો કે તમે કોના આધારથી આ વાત કરો છો? તો કહે છે કે જેની અત્યંત સંસાર દશા પરીક્ષણ થઈ ગઈ હોય એ પુરુષના વચનો કેવા હોય એ સમજી શકાય છે. કેવી રીતે સમજી શકાય? કે અંશે પોતાના આત્મામાં એવો અનુભવ થયો હોય તેના આધારથી સમજી શકાય છે. કે અમે પણ અંશે મોક્ષ દશામાં આવી ગયા છીએ, આંશિક મોક્ષ અમને વર્તે છે એના ઉપરથી જેની સંસાર દશા પરીક્ષણ થઈ ગઈ છે એના વચનોને અમે નક્કી કરી દે છે. જૈન સિવાય પણ સંસારનો નાશ કરવો અને મોક્ષ પ્રાપ્તિની વાત ના કરે છે. એમાં વેદાંતો વિશેષ કરે છે, બીજા બધા કરતા જૈન પછી સિદ્ધો કોઈનો નંબર આવે તો વેદાંત પછી બીજાની ફિલોસોફી તો ત્યાંથી ઘણી સ્થૂળ છે અથવા પરસ્પર વિરોધ બહુ સહેલાઈથી પકડી શકાય એવો છે. જ્યારે વેદાંતની અંદર જૈન દર્શન જેવી ઘણી વાતો છે, ઢગલાબદ્ધ વાતો છે, જૈન દર્શન જેવી જ છે. પણ કેમ ખબર પડે કે છતાં આનો મોક્ષ નથી એમ કેમ ખબર પડે? કે ક્યાંક પણ બંધને પણ મોક્ષની વાતમાં લઈ લીધી છે. જે પરિણામથી મોક્ષ ન થાય ને બંધ થાય એને પણ મોક્ષની અંદર આવે વાર
લઈ લીધું,
ઉપાયની દશા કરી લીધું છે. આ ક્યારે થાય? કે સાંગોપાન એ વિષયથી અજાણ્યા જાણકાર ન હોય, અજાણ્યા હોય, સાંગોપાન જાણકાર ન હોય, ક્યાંક અજાણ્યા હોય તો આ પ્રકાર ઉભો થાય એ સમજી શકાય છે. અને જેને સંસાર દશા પરીક્ષણ થઈ ગઈ છે એવા કાંઠે આવી ગયા છે એવા મહાત્માઓ જે વાત કરે છે એ પણ સમજી શકાય છે. બરાબર કે અહીંયા ક્યાંય ફેર પડતો નથી. અત્યંત સંસાર દશા પરીક્ષણ જેની થઈ છે તેના વચનો આવા હોય, આવી તેની ચેષ્ટા હોય, એટલે આવું તેનું ચારિત્ર હોય, એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે જુઓ, એક બહુ સામાન્યમાં સામાન્ય વાત છે. આ વાત અહીંયા આપણે પ્રતિમાં કરી શકીએ એ વાત છે કે આ માર્ગ એમ કે છે, જેનું નામ જૈન માર્ગ છે, એવો આ માર્ગ એમ કે છે કે તારે આ માર્ગમાં પહેલું કદમ ભરવું છે, પહેલું પગલું મૂકવું છે, તો પૂર્ણતાનું ધ્યેય માનજે, પૂર્ણ શુદ્ધિનું ધ્યેય માનજે. શું કે છે?
પૂર્ણ શુદ્ધિ.
આ ક્યાંથી આવી વાત? જેને સંસાર છૂટવો છે ને એનું પહેલું પગલું આ છે. પૂર્ણ શુદ્ધિનું ધ્યેય જેને નક્કી કર્યું છે એને પહેલું પગલું લીધું છે, પછી બીજું પગલું ભરવાની વાત છે. એ પહેલા બીજું પગલું ભરવાની કોઈ વાત જ નથી અહીંયા. પહેલા પગલામાં મોક્ષ સંસાર છોડવાની વાત, આખો સંસાર છૂટી જાય અને મોક્ષ પ્રાપ્ત થાય એ પહેલા કદમ, પછી તમે સ્વયં લઈ લો કોઈ પણ આખી લઈને એને પગલો કરો. એ જ પ્રકારે એ જ પાયાની બુદ્ધિ ચડતર આવશે. પૂર્ણ શુદ્ધિના લક્ષ્ય શરૂઆતનું બુદ્ધિ ચડતર થયા સુધી નું આવશે, બીજું એક એમાં નહીં આવે, એક અહીં તાગે ઓળી નહીં આવે. તો એ પ્રતીતિ છે. આ કહેનાર ખરેખર મોક્ષમાં ગયેલા પુરુષો હોય, મોક્ષ પામનારા હોય, મોક્ષ પામે એવા હોય, એ જ આ વાત કરે. બીજા કોઈ આવે વાત કરી શકે
નહીં.
વિશ્વાસ થાય એવી વાત છે. માણસ જો એ લાઈનમાં પ્રવેશ કરે ત્યારે તો સીધા વિશ્વાસ આવે. એટલે કે જેને પહેલી ધ્યેય બંધાઈ જાય એટલે એને આખી લાઈફ સમજાઈ જાય. કહેનાર છે મોક્ષગામીજી. આ મોક્ષમાં જનાર હોય જાણું કે બીજી રીતે કે નહીં. એક લાઈન ના થઈ ગયા ને એટલે પરિણામ ખૂબ માતા આવી જાય છે જ્ઞાનની અંદર. એ રીતે એટલે એમણે એમ કહ્યું તેના વચનો આવા હોય તેની છે આવું હોય એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે. એ જાતનો આંશિક પોતાને અનુભવમાં અનુભવનાર અનુભવે છે કે આ મોક્ષ પામેલા છે અથવા આ મોક્ષ પામવાના છે નક્કી થઈ શકે છે. અને તેને આશરે તે મોક્ષ પરત્વે કહેવા કે આ મોક્ષની બાજુમાં મોક્ષમણી ગતિ કરે છે અને તે યથાર્થ હોય છે. અને એમ માનવાના પ્રમાણો એવા આત્માઓ જે શાસ્ત્રો થઈ ગયા છે કહી ગયા છે એમાંથી એના પ્રમાણો પણ મળે છે, સાક્ષીની અંદરથી મળે છે. બરાબર છે. હવે આ બધી વાતો અનંત જ્ઞાનીનો એક અભિપ્રાય હોય એની ખાતરીથી જાય પછી ગમે તે જ્ઞાનીની કથની ઉપાડો, ગમે તે ગ્રંથ ઉપાડો, મોક્ષ નામની હોય, મોક્ષ માર્ગી જે હોય એટલે એની વાત જ બીજી હોય. જે સીધ પદને માથે લઈને ફરતા હોય તો એ છે પેલા કે એ કઈ અછાનું રે એમ કે છે. અછાનું રે
નહીં,
કેમ કે એની પાસે જે માલ છે એની બહાર આવે છે, બીજો માલ એનો બહાર આવતો નથી. બહુ શુદ્ધિ સાથે વાત છે. શ્રીમદ ને બહુ બોલું છું ગોપાલનામના વિશે. માથે મોટું કુમા લઈને વેચવા નીકળે છે ને, હારે કોઈ માથે ભૂલી હારે માથે ભૂલી ગઈ કેમ કે એનું ચિત્ત માથે નીકળ્યું માથે વેચવા અને બજારમાં રહેવું પડવાનું જે કોઈ માધવ લેવો એવો માધવ લેવા પરમ મહાત્મા ગોપાલ નાખી દે છે. મહાત્મા શબ્દ વિશેષણ વાપર્યું છે. શું એટલે એ કહો એને તો ઉતારવામાં આવે છે કે જે વૃત્તિએ માથે પરમેશ્વરને લીધા એ વૃત્તિનું ભૂલથી એ પોકાર કરશે એમ કે છે. સમજીને એ માનું એનું નામ લેશે ને વગર સમજો પણ એનું નામ લેશે એમ તો સારું પૂછ્યું છે. સુભાષભાઈ ને બહુ ભીમી વાત. સુભાષભાઈ એનું હાથ પકડ્યું છે. એ દ્રષ્ટાંત એમને હાથ પકડ્યો છે. હાથ પકડ્યો છે એટલે આગળ જઈને પ્રશ્ન કર્યો છે આ વાત તમે શેના ઉપર થતો આ ભાગવત ની વાત તમે શેના ઉપરથી કરી, તો અમે અમારા અનુભવ ઉપરથી કરી છે, એવો જવાબ આપ્યો છે. એ માથે લઈને ફરતી હતી એમ, અમે માથે લઈને ફરી છે એમ કહેવાય છે. અને એ 44મા વર્ષનો વિષય છે. બહુ મસ્તી ચાલે છે, ઘણી મસ્તી ચાલે છે, એટલે મસ્તીમાં એમણે લખ્યું છે કે જેને કાંઈ લેવું દેવું નથી એને એ ઈશ્વર હવે પ્રશ્ન. અમે તો લેવા દેવાની કડાકૂટમાંથી છૂટા થઈ ગયા છે. તારે કઈ આપવાનું અમને રહેતો બીજી જાતની છે. એ ધૂળ ઉપડી હતી એમ કે છે, એને પોતાના પરમાત્માની ધૂળ ઉપડી હતી એમ કે છે. એ ધૂળ વાળી દશા શું, પછી એને જે નામ આપો એ આપો એમ કે છે. જામે નાવે પાપ ઓર કુંજ, પાપ ને કુંજ બે એમાં નથી આવતા, એ ધૂન છે એ
જાતને.
ધૂન માં ભાવ છે ને, આત્માના મુખ્યપણે તીવ્ર પુરુષાર્થ ની દશા છે, તીવ્ર આત્મિક પુરુષાર્થ ની દશા છે, ધૂન છે. એટલે વિષ્ણુ પ્રશ્ન એ પૂછ્યો છે કે તમે મોક્ષ આપેલાના નામ તો ઠીક છે, પણ મોક્ષ નથી એનું શું કે બુદ્ધદેવ પણ મોક્ષ નથી પામ્યા, એ તમે શા ઉપરથી કહો છો? માનો કે તમે આ કહ્યું કે ભાઈ એના પરિણામ એવા હતા કે એના વચનો એવા હતા, માટે મોક્ષમાં કે આ મેં કહી દઈએ, પણ ફલાણા મોક્ષે નથી ગયા એમ તમે શેના ઉપરથી કહો? એનો આખો પંથ ચાલે છે, એના કરોડો માણસો એમ કહે છે કે અમારા ભગવાન થઈ ગયા ગૌતમ બુદ્ધ, એમ તો એ નથી પામ્યા એમ તમે શા ઉપરથી કહો? ઉત્તર કે તેના શાસ્ત્ર સિદ્ધાંતોના આશરે, એના વચનોના આશરે, સિદ્ધાંતની અંદર બંધ માર્ગ ને મોક્ષ માર્ગ કહે તો એ મોક્ષ પામે ને પામેલા નથી એ વાત નક્કી થઈ જાય છે. બૌદ્ધોના મંદિરમાં ગયા હોય તો ખબર હશે કે બૌદ્ધોના મંદિરમાં કોઈ ગયા, અમે રાધેગીરીમાં ગયા હતા એ મંદિર, આમ જોવા તો ઘણા મંદિરમાં ગયા હતા, દાર્જિલિંગમાં એક બે મંદિર ગયા હતા, એ બધું વધારે છે. આસામમાં ને બિહારમાં ને બધે બૌદ્ધનું છે. રાજગીરીમાં જો એક મંદિરમાં બેઠા હતા, પછી કઈક એનું સૂત્ર બોલાવતા હતા, લખેલું હતું મોટા પૂછ્યો હતો, એમ થાય કે બસ આ એનું ધર્મ છે એમ લાગે. એટલું સ્થૂળ વાત હતી, કોઈ યાદ નથી રહી, પણ એટલો ખ્યાલ રહી ગયો છે. એટલું બધું સ્થૂળ છે, આપણને એમ થાય કે આને આના આવા તો ધર્મ કે છે, એ વાત છે. અને એવા બધા પણ એમના જે સૂત્રો છે, ધાર્મિક સૂત્રો જે મુખ્ય મુખ્ય છે, એના ઉપરથી સહેજે ખ્યાલ આવે કે ધર્મની બાબતમાં આ લોકો જૈન આગળ તો કઈ નથી, વેદાંત આગળ કઈ નથી એમ કેવું જોઈએ. આપણા તો વેદાંતનો થોડો ખ્યાલ છે કે જૈન આગળ તો કઈ નથી, પણ વેદાંત આગળ કઈ ક્લાસ નથી. એટલે એ જે બૌદ્ધ માટે સ્પષ્ટ શ્રીમદજીએ કહ્યું છે. નહીં તો શું જાજી સંખ્યા જેના અનુયાયીની હોય એમાં એમ કઈ રીતે આટલા બધા કઈ ભૂલ કરે, એક ભૂલ કરે, બે ભૂલ કરે, પાંચ પછી પણ કરોડો માણસો ભૂલ કરે, કરોડોમાં અબજો ભૂલ કરે, હું તો સંસારે ભૂલ ભૂલ વાળામાં હાલે છે અને એમાં આનંદતા છે પાછા. બરોબર, કે તે શાસ્ત્રના સિદ્ધાંતોને આશરે જે પ્રમાણે તેમના શાસ્ત્ર સિદ્ધાંતો છે, હું બૌદ્ધ ધર્મનો અભ્યાસ છે પોતાને, જે પ્રમાણે તેમના શાસ્ત્ર સિદ્ધાંતો છે તે જ પ્રમાણે જો તેમનો અભિપ્રાય હોય તો તે અભિપ્રાય પૂર્વાગર વિરુદ્ધ પણ દેખાય, બંધને મોક્ષ માને છે એમ પણ દેખાય છે. અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન શું મોક્ષ માર્ગે એવો પૂર્ણ કરે, મોક્ષ પામેલા તો એવું ન કહે પણ મોક્ષ માર્ગે હોય તો એવું ભૂલ ન કરે. આ તો ભગવાન તમે માનો છો, સંપૂર્ણ જ્ઞાન જેવો હોય તો સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા સંભવિત નથી. જ્યાં સંપૂર્ણ જ્ઞાન થાય ત્યાં સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામે, ત્યાં સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામે ત્યાં સંપૂર્ણ જ્ઞાન થાય થાય ને જ્યાં તેમ હોય ત્યાં સંસારનો સંભવ છે. જ્યાં ત્યાં રાગદ્વેષ છે ત્યાં ત્યાં સંસાર છે. અને એમાં રાગદ્વેષ કર્તવ્ય છે એવો જેનો સિદ્ધાંત કે અભિપ્રાય છે એ તો અનંત સંસારનો અનંતાનુબંધીનો છે, એ સીધી વાત છે. જેને રાગનો રાગ કહેવાય છે એટલે મોક્ષ કેવળ મોક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી. અને તેમના કહેલા શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય કોઈ બીજી જાતનો તેમનો અભિપ્રાય હતો તે બીજી રીતે જાણવાનો અમને ને તમને તો કઠણ થઈ પડ્યો. એટલે તો બની કે શાસ્ત્રોમાં જાણ નથી પણ એ પોતે બીજું માનતા હતા તો ભાઈ કેમ ત્યાં નક્કી કર્યું, તો નક્કી કરી શકતો નથી કેવી રીતે નક્કી કર્યું. અને તેમ છતાં કહીએ કે બુદ્ધદેવનો અભિપ્રાય બીજો હતો તો તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણરૂપ ન થાય એમ કઈ નથી. તો બીજો હોય તો એનું કારણ અને એનું પ્રમાણ આપણે શોધી શકીએ કે ભાઈ ક્યાં પાંચીને વાત કરી છે, કેવી રીતે વાત કરી છે. આપો તમે બીજો અભિપ્રાય હોય તો શું વાત છે એને પણ આપણે કારણકારીથી સમજી શકીએ. એ રીતે બૌદ્ધ ધર્મનો વિષયનો એમનો ગાંધીજીનો જે પ્રશ્ન છે એ એકદમ સાફ કરેલો છે.
જ્વાદિદેવ કૃષિમંદર ભગવાનનો જય ગુરુપાલ શ્રી કાન ગુરુદેવનો જય મિત્રાગંબર જય ધારણો જય અષ્ટમીના પર્વ આવે છે. આપણે કાર્તકું સાતમો શુક્રવાર તારીખ 26 નવું થી કાર્તકું શુક્રવાર તારીખ 2 કે 9 સુધી એટલે સાતમ થી શરૂ થાય છે. અને દરરોજ સવારે 7:30 થી સાંજ 8:00 સવારે 7:00 થી 8:30 નંદીશ્વર મંડળ વિધાન પૂજા